కులగురు సమహిత మాయన బాపు. భరత్జీ સસુર એવા જનક મહારાજની સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે અને એમાં એક ઉદ્ગાર નીકળે છે. કુલગુરુ કેવું કલ્યાણ કરે છે, કુલગુરુ કેટલું હિત ઈચ્છે છે, એના માટે કુલગુરુ અહીંયા ગાડી વશિષ્ઠજી મહારાજ છે. અને જનક મહારાજ પણ કે છે કે વશિષ્ઠજી મહારાજ આ પ્રમાણે સંદેશો છે એમનો, એટલે વશિષ્ઠજી આવ્યા છે આ વાતની અંદર. અને જનક મહારાજ એમનું નામ લીધું એટલે પોતાના હૃદયના ઉદ્ગારને વ્યક્ત કરતા ભરતજી બોલ્યા છે, કુલગુરુ સમહિત માયન બાપુ. આગળ કે સ્કંધાકાંડ ની અંદર પણ માત પિતા સ્વાર્થ તો હોય એમ કહી દીધું છે. અને અહીંયા આગળ ભરતજી બોલ્યા છે, કુલગુરુ સમહિત માયને બાપુ. માત પિતા સ્વાર્થ રત હોય, ત્રણ જગ્યાએ આ પ્રમાણે માતા પિતા માટે તુલસીજીએ નોંધ લીધી છે કે જેનો નિસ્વાર્થ પ્રેમ એ માતા પિતા પાસે નહીં હોય, કઈક ને કઈક અપેક્ષા ને આશા છે. એટલે જયારે કુલગુરુ છે, કુલગુરુ તો જે સત્ય હશે કહી દેશે. કુલગુરુને કોઈ પણ જાતનું એમાં સ્વાર્થનું આવરણ નહીં હોય, માત્ર નિસ્વાર્થ ભાવથી. એટલે જનક મહારાજ દ્વારા જે વાત સંદેશો મળ્યો એનાથી ભરતજી પ્રસન્ન થયા અને કુલગુરુ માટે કહ્યું, વશિષ્ઠજી મહારાજ તો અમારા કુલગુરુ છે, અમારા કુલનું હિત ઈચ્છવા વાળા છે. કદાચ મા બાપ તો બાળકોનું જ હિત ઈચ્છે, પણ કુલગુરુ સમગ્ર પરિવારનું હિત ઈચ્છે છે. અને એટલા માટે વશિષ્ઠજી મહારાજ તો અમારા મા બાપ છે અને એમને કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, એ અમારા હિતૈષી છે. વશિષ્ઠજી સમાન હિતૈષી તો અમારા માતા પિતા કદાચ પણ ન હોઈ શકે, નિસ્વાર્થિત. તો કુલગુરુની ભૂમિકા એટલી સરસ વર્ણવી, વાત ના પૂછો. પણ તે છતાંય વશિષ્ઠજી મહારાજ રામ રાજ્ય વખતે બોલ્યા છે, ઉપરોહિત કર્મ અતિ મંદા. કુલગુરુનું કર્તવ્ય બહુ સારું નથી, અતિ મંદ કહ્યું છે. જેમ આપણે ત્યાં ગોર આવે ને એને કુલગુરુ કહેવાય. પરંપરામાં કઈ પણ વિધિ કરવાની હોય તો એને જ બોલાવાય, એ કુલગુરુ છે. તો ત્યાં ગાડી કહ્યું કે ઉપરોહિત્ય કર્મ અતિ મંદ, એ કાર્યને બહુ સારું નથી ગણાયું. ગમે તેમ હોય કોઈ કારણ, પણ કુલગુરુને માટે માણસની અંદર તુલસીજીએ વારંવાર એનો ઉલ્લેખ કર્યો. માતા પિતાને માટે પણ અહિયાં ભરતજી મહારાજ વશિષ્ઠજીના માટે કે અત્યારે સમસ્યા બહુ વિકટ છે, ખૂબ જ ગૂંચવાયેલી છે, ઉકલી શકતી જ નથી. સમાજની રાષ્ટ્રની કેટલી બી સમસ્યાઓ હોય કે દુર્ગમ હોય એને ઉકેલવાની, અને એટલે જ કુલગુરુનો આશ્રય લેવો પડે. અને કુલગુરુ જે માર્ગદર્શન કરે છે એના માટે ભરતજી હૃદયપૂર્વક કહે છે કે એમના સમાન પરોપકારી અમારા કુલ ઉપર બીજું કોણ હોઈ શકે. એટલે કહ્યું, કુલગુરુ હિત સમ માયન બાપુ. માતા પિતા પણ સ્વાર્થરત હોય છે એ સાચી વસ્તુ ક્યારેક નથી કહેતા. કૌશિક કૌશિકાદિ મુનિ સચિવ સમાજ. અહીંયા આગાડી ચિત્રકૂટમાં ઘણા બધા ઋષિઓ સહિત સચિવો પણ હાજર છે. અયોધ્યાના કે જે આખો કારોબાર સંભાળે છે, સરકારને કઈ ના હોય, રાજાને કશું જ ના હોય, સચિવો જ કારોબાર સંભાળતા હોય, પ્રધાનો એમને એમ જ હોય. પ્રધાનો તો વારે ઘડીએ બદલાય, પણ સચિવો એની સેવાની કાર્ય કારકિર્દી હોય ત્યાં સુધી રહે, 25-35 વર્ષ સુધી રહે. તો એ સચિવ એ મુખ્ય છે, આખો આખા રાજ્યનો આધાર છે. તો સચિવો પણ અહીંયા આગળ હાજર છે, ઉપસ્થિત છે. ઋષિ સમુદાય પણ ઉપસ્થિત છે, અને એની સાથે જ્ઞાન અંબુનિધિ અને બધા જ જ્ઞાનના ભંડાર છે બધા જ. અને એમાં આપ જ્ઞાનના પણ સર્વશ્રેષ્ઠ ભંડાર છો, આપ પણ હાજર છો. આટલા બધા ચિંતકો બુદ્ધિશાળીઓ કંઈક સાચો રસ્તો આપે, સાચી સલાહ આપે, સાચો નિર્ણય આપી શકે એવા તમે આટલા બધા અહીંયા આગળ છો. જ્ઞાનના સાગર, સુખ સાગર, દયા સાગર, ગુણ સાગર, એમ જ્ઞાન સાગર, જ્ઞાનનો ભંડાર હોય, અખૂટ ભંડાર, જેની પાસે કોઈ એનો તાગ ના મળે, જેમ દરિયાનો તાગ ના મળે. કેટલા કરોડ ટન પાણી હશે દરિયામાં, કેટલો ઊંડો હશે, એનું ક્ષેત્રફળ કેટલું હશે, કોને ખબર. એમ જ્ઞાન અંબુ નિધિ, એમ જ્ઞાનને પણ કોઈ સીમા નથી હોતી. જેમ સમુદ્ર ની અસીમ કહેવાય, એમ જ્ઞાન પણ સીમા રહિત છે. અને આપ બધા જ જનક મહારાજ માટે કહ્યું છે કે આપ જ્ઞાનના ભંડાર અને અસીમ એ પણ અહીંયા આગળ આપ ઉપસ્થિત છો. હવે નિર્ણય અમારે ક્યાં લેવાનો, આપ બધા જ છો ને. કોઈ પણ નિર્ણય જયારે ઘૂંચાયેલો હોય ને, ત્યારે સમુદાય આખો એકત્રિત થાય, એની પર ચર્ચાઓ થાય, અને ચર્ચાઓ થયા પછી દરેકનો અભિપ્રાય જુદો જુદો જે હોય તે લેવાય, અને એના ઉપરથી એક નિષ્કર્ષમાં આવી અને નિર્ણય લઈ શકાય. એટલે ભરતજીએ પણ નિર્ણય પોતાને માથે આવ્યો તો બધાને એની અંદર સંમલિત કર્યા કે ચાલો આપણે બધાએ નિર્ણય લઈયા, કોઈને પણ અજુક્ત ન થાય, નિર્ણય લેવામાં કોઈના પ્રત્યે સહેજ પણ અન્યાય ન થાય, એટલા માટે નિર્ણય બધા જ સાથે બેસીને લઈએ. આ શીખવા જેવું છે. માત્ર ઘરમાં મોટા છીએ, બુદ્ધિશાળી છે, હું જ કમાતો છું, નિર્ણય હું જ લઈ લઉં, મારે લીધે જ ઘર બધું ચાલે છે, હું જ બધું, એને થોડુંક અહંકારને દાબવો, બેસાડી દેવો પડે તો બેસ છાનો માનો, ચાલો આપણે બધા સાથે નિર્ણય. જે સમસ્યા ફરી ફરીને ફરી પાછી ભરતજીની આગળ જ આવી છે, આ દુનિયામાં એવું છે, ગમે ત્યાં ફરી ફરીને પાછા આવો તો ત્યાંના ના છે. પૃથ્વી એ ગોળ છે, ના વ્યવહાર એ બધો ગોળ ગોળ જ છે, ક્યાં જશો. ભરતજી પાસે નિર્ણયની ઘડીઓ આવી છે, ભરતજીએ સૌની ઉપર મૂકી દીધી, ઋષિઓ મંત્રીઓ અને આપ પણ ત્યાં ઉપસ્થિત પ્રત્યક્ષ છે. એટલે ભરતજીએ જનક મહારાજની ઉપસ્થિતિ સૌ પહેલી જ એને લક્ષમાં લીધી. હું તો આપનો નાનો સરખો શિશુ, અંતે પાછો સેવક, સૌથી નાનામાં નાનો, અને હમણાં તાજો આવેલો જુનિયર શિશુ સેવક, હું તો નાનામાં નાનો શિશુ સેવક છું. આયસ અનુગામી, મારે કઈ નિર્ણય આપવાનો હતો હશે, આપ બધા મને જે આજ્ઞા આપો એ પ્રમાણે મારે માથે ચડાવી લેવાની હોય. અને આપની આજ્ઞા મળે એ પ્રમાણે મારે આગળ વધવાનું. આજ્ઞા આપ સૌની આયાસુ અનુગામી, તમારી આજ્ઞાને અનુસરવા વાળો હું એક નાનો સરખો સેવક છું. ભરતજી કયા શબ્દો બોલે છે, અત્યારે સર્વોપરી છે, બધી જ સત્તા નિર્ણયની એમના હાથમાં છે, છતાંય પણ પોતાની સત્તાનો અહંકાર નથી. ભરત હોય જ રાજમદ, કોના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા છે તો સાંભળો. ભરત હોય ને રાજમદ, બાકી આગળ તુલસીજી આગળ બોલ્યા છે, નહીં કહું અસ જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. સત્તાનો અહંકાર કોને નથી ચડ્યો, પણ છતાં ભરતજીને માટે એક વાલથી વાત્સલ્યથી ભગવાન પોતાના શ્રીમુખે બોલ્યા છે, ભરત હોય ને રાજમદ. એકલું અયોધ્યાનું રાજ નહીં, વિધિ હરિહર પદ પાય. ત્રણે દેવતાઓની સત્તા ભરતજીના હાથમાં આવે તો પણ એને કઈ અહંકાર થતો હશે, અને અયોધ્યાનું રાજ તો ક્ષીરસાગર ની અંદર કઈક છાંટો છાસ પડી જાય એટલે ક્ષીર સમુદ્ર ફાટી જતો હશે. મારો ભરત તો ક્ષીરસાગર નો દરિયો, એનું હૃદય ક્ષીરસાગર હૃદય છે એનું, એના હૃદયની અંદર ક્યારે પણ એ વિકૃતિ આવશે જ નહીં. તો આવા ભરતજીએ પોતાના હૃદયપૂર્વક બોલ્યા છે કે મારે તો તમે જે આજ્ઞા કરો ને એનું મારે અનુસરણ કરવા વાળો હું છું.